તારીખ 10/2/1997, શ્રી સ્વાનુભૂતિ દર્શન, પ્રશ્ન 131, 133 અને 134 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 86.
દર્શન પ્રશ્ન છે, ગુરુદેવને કોણ સા માર્ગ બતલાયા હૈ, સંક્ષેપ મેં બતાયા. હિન્દીમાં કઈ ચર્ચા ચાલી છે? સમાધાન, ગુરુદેવ ને આત્મા કી મુક્તિ કા માર્ગ બતાયા હૈ. ગુરુદેવ ને અહિંસા કા માર્ગ બતાયા હૈ, દયાદાન કા માર્ગ બતાયા હૈ, શાસ્ત્ર વાંચન યા પૂજા ભક્તિ કા માર્ગ બતાયા, એવું નથી કીધું. અત્યારે આપણે ભગવાન મહાવીરની મહાવીર જયંતિ આવે છે, તો ભગવાન મહાવીર ઉપર જે બધા બોલશે, અહિંસાનું બોલશે. ભગવાન મહાવીરે અહિંસાની વાત બહુ સારી કરી છે. ખરેખર મહાવીર ભગવાને મુક્તિનો માર્ગ બતાવ્યો છે. ગુરુદેવ અને બધા જ્ઞાનીઓ મુક્તિનો માર્ગ બતાવે છે કે પરિભ્રમણ કરતા એવા જીવને એ પરિભ્રમણથી છૂટીને મુક્ત દશા કેવી રીતે થાય, એના જન્મ મરણ કેવી રીતે મટે. ગુરુદેવ ને આત્મા કી મુક્તિ કા માર્ગ બતાયા હૈ, આત્મદ્રવ હૈ અલૌકિક અનુપમ હૈ. બીજું શું છે કે આત્મ સ્વરૂપ બતાવ્યું છે, પર્યાય અપેક્ષા એ મુક્તિ નો માર્ગ બતાવ્યો, દ્રવ અપેક્ષા એ આત્મદ્રવ આત્મ સ્વરૂપ બતાવ્યું છે, અલૌકિક અનુપમ હૈ, ઇસમાં જ્ઞાન દર્શન સુખ આનંદ હૈ, જ્ઞાન દર્શન આદિ સબ ઇસમાં સે આતા હૈ, બહાર સે નહીં આતા. આત્મામાં જ્ઞાન દર્શન સુખ આનંદ અનંતતા છે, અને જે આવે છે એ પણ એમાંથી બહાર આવે છે. પુસ્તકમાંથી જ્ઞાન નથી આવતું, વાણી સાંભળતા વાણી સાંભળવા માંથી જ્ઞાન નથી થતું, જ્ઞાન આત્મા માંથી થાય. નિમિત્ત ગમે તે હો, જિસકા જો સ્વભાવ હૈ ઉસમાં સે વો આતા હૈ, જેમાં જે સ્વભાવ છે એ સ્વભાવ પરિણમન કરે છે. અનંત કાળ મેં બાહ્ય ક્રિયા બહુત કી, સુપરિણામ ભી ક્યા, મગર ઇસે પુણ્ય બંધ હોતા હૈ. પૂછવા વાળાને અનુસરીને જવાબ આપ્યો હોય છે, વાત કરી હોય છે, અને તો હિન્દી ભાષા હશે તો કહે છે કે અનંત કાળ ની અંદર જીવ બાહ્ય ક્રિયા ઘણી કરી છે, તો બધા બાહ્ય ક્રિયામાંથી તો આવે છે સંપ્રદાયમાં, શુભ ભાવ પણ ઘણા કર્યા છે, એ પુનઃબંધનું કારણ છે, આત્માને મુક્તિનું કારણ નથી. પુનઃબંધનું કારણ છે, બંધનું કારણ હોય તે મુક્તિનું કારણ ન હોય. આત્મા મેં સો જો દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ હોતા હૈ, વો આત્મા કો સુખ આનંદ દેને વાલા હૈ. અને જ્ઞાન દર્શન ચારિત્ર જે સમ્યક પ્રકારે પ્રગટ થાય છે, ફળ સ્વરૂપે આત્માને આનંદ અને સુખની પ્રાપ્તિ થાય છે. પુણ્ય ભાવ માંથી સુખ શાંતિ પ્રગટ થતી નથી. પોતે જ આકુરતા રૂપ છે, પોતે જ આકુરતા આકુરતા સ્વરૂપ હોવાથી આકુરતા નો અનુભવ એમાં થાય છે. મૂળ તત્વ મેં સે જો પ્રગટ હોતા હૈ વો યથાર્થ હોતા હૈ. મૂળ તત્વ માંથી જે પ્રગટ થાય છે, મૂળ સ્વરૂપ માંથી એ સ્વરૂપ રૂપે પ્રગટ થાય છે. ગુરુદેવ ને માર્ગ બતાવ્યા કે તું ભીતર મેં જા, અંદર માં તું જા, એવો માર્ગ બતાવ્યો. બહાર માં તું આમ કર ને તેમ કર, શાસ્ત્ર માં જે આવા ભાવ કર દે એમ કરતા કરતા તારું કલ્યાણ થઈ જશે એવું કઈ ન કીધું. તું અંતર્મુખ થા, ભીતર મેં જા, ભેદ જ્ઞાન કર, અને અંતર્મુખ થવા માટે ભેદ જ્ઞાન કર. પહેલે નિર્વિકલ્પ સ્વાનુભૂતિ પ્રગટ હોતી હૈ, ઇસે આગે બઢતે લીનતા બઢતી હૈ. ચારિત્ર દશા ભીતર મેં છે, ભીતર મેં હોતી હૈ. શું કહ્યું કે પહેલા મોક્ષ માર્ગના પ્રવેશ કાળે જ નિર્વિકલ્પ દશા, નિર્વિકલ્પ સ્વાનુભૂતિની દશા પ્રગટ થાય છે. અહીંથી શરૂઆત થાય છે. એ પહેલા મોક્ષ માર્ગની શરૂઆત નથી. આમ પણ નિયમ એવો છે કે કોઈ પણ ગુણ સ્થાન નિર્વિકલ્પ દશામાં બદલે. પહેલા ગુણ સ્થાન માંથી ચોથો આવે તો એ નિર્વિકલ્પ દશામાં, ચોથા માંથી પાંચમો આવે તો પણ નિર્વિકલ્પ દશામાં, અને છઠ્ઠું ગુણ સ્થાન સ્વવિકલ્પ દશાનું હોવાને લીધે સીધું સાતમું આવે છે. ચોથા પાંચમા માંથી કોઈને છઠ્ઠું ગુણ સ્થાન ન આવે પહેલા, કેમ કે એ સ્વવિકલ્પ દશાનું ગુણ સ્થાન છે, અને સાતમું નિર્વિકલ્પ દશાનું છે. એટલે સીધું સાતમું આવે પછી છઠ્ઠું આવે. પોતાને ખ્યાલ આવી જાય એટલી વિતરાગતા વધે અને રાગ ઘટે. પેલા તો દર્શન વિશુદ્ધિ નો શરૂઆત થાય છે. પહેલી પ્રતિમા જેને કહે છે, પ્રથમ પ્રતિમા એ દર્શન વિશુદ્ધિની છે. એટલે એની અંદર નિર્મળ દર્શન વધારે નિર્મળ થાય છે, પણ એ નિર્મળ દર્શન ચારિત્રની અપેક્ષા એ કહેવાય છે. ચારિત્રમાં લીનતા વધે છે, ગુણ સ્થાન ચારિત્રનું છે. પછી જે જે પ્રતિમામાં એ પ્રતિજ્ઞા કરે છે તે સંબંધીનો રાગ બુદ્ધિપૂર્વકનો ઉત્પન્ન થતો બંધ થઈ જાય છે ચારિત્ર ગુણમાં. અને ચારિત્ર ગુણમાં એ રાગની જગ્યાએ વિતરાગતાનું પરિણમન ચાલે છે. સ્વરૂપ લીનતા અને સ્વરૂપ સ્થિરતા વધે છે, અને નિર્વિકલ્પ ઉપયોગનો અંતરાલ ઘટે છે. ચોથા ગુણ સ્થાને જે જીવને ફરીને નિર્વિકલ્પ દશા આવતી હોય એનો ગાળો ઘટી જાય છે પાંચમા ગુણ સ્થાનમાં. એવા ફેરફારો અંદરમાં ને બહારમાં થાય છે. બહારમાં વિકલ્પ મટે, બુદ્ધિપૂર્વકનો રાગનો અભાવ થાય, એટલે એની સાથે સાથે તે રાગથી થતી જે ક્રિયા છે એનો પણ અભાવ થાય. એટલો બહારમાં ફેરફાર થાય. અંદરમાં જેટલી વિતરાગતા વધે અને બે નિર્વિકલ્પ દશા વચ્ચેનો સમય ઘટે, ઓછો થઈ જાય, અને વારંવાર નિરુક્ત દશા આવે ચોથા ગુણ સ્થાન કરતા પાંચમા ગુણ સ્થાન, એવો જે ફેરફાર અંદર નો થાય એમ બે અંદર અને બહાર બે ફેરફાર થાય. એવી રીતે છઠ્ઠો સાતમો ગુણ સ્થાન આવે ત્યારે પણ નિર્વિકલ્પ દશા ક્ષણે ક્ષણે આવતી થઈ જાય. પાંચમા ગુણ સ્થાને ક્ષણે ક્ષણે ન આવે, અમુક ગાળો પડી જાય. બધાને એક સરખો નથી, તેનો કોઈ નિયમ નથી, પણ છઠ્ઠા સાતમામાં નિયમ છે. લઘુ અંતર્મૂર્તમાં નિર્વિકલ્પ દશા આવે અને બૃહત અંતર્મૂર્ત જો નિર્વિકલ્પ દશા નિરંતર રહી જાય તો કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ જાય. સ્વિકલ્પ નિર્વિકલ્પ સ્વિકલ્પ નિર્વિકલ્પ ચાલ્યા કરે, એમ ગાળો પણ ઘટે અને લીનતા પણ વધે, એટલે સ્થિરતાની તારતમ્યતા વધે. અને ઉપર ઉપરના ગુણ સ્થાને આનંદ અને શાંતિ વધે બીજા ગુણોના ફેરફારમાં અંદરમાં ને અંદરમાં. અને ઉપર ઉપરના ગુણ સ્થાને સ્વસંવેદનની ડિગ્રી પણ વધે. આ બધા ફેરફારો થાય એ કેમ ખબર ન પડે? એ ખબર પડે છે.
માતાજી માટે ગુરુદેવસિંહ કહેતા હતા કે પાંચમા ગુણ સ્થાન જેવા
બઉ સ્પષ્ટ નથી સાંભળ્યું, પણ પછી એ વાત કોઈ ચલાવી હોય તો પણ સંભવ છે. નથી બેન શ્રી કોઈ વાર બોલ્યા, ગુરુદેવ ને એમના મોઢે થી બોલતા નથી સાંભળ્યા. પાંચમા ગુણ સ્થાન નો તો ઠીક, એમાં થોડો પ્રશંસા ઘણી કરતા હતા, એટલી વાત જરૂર છે. એ પહેલા સાચી પ્રતિમા ન હોય, પહેલા ગુણ સ્થાને પણ કોઈ પ્રતિમા લઈ લે, પહેલા ગુણ સ્થાને કોઈ દીક્ષા પણ લઈ લે અને મુનિ પણ મુનિ નો વેશ પણ લઈ લે એમ થાય, પણ એ કઈ સાચું મુનિ પણ નથી ને સાચું શ્રાવક પણ નથી. એટલે તો એમ કીધું કે પહેલે નિર્વિકલ્પ સાનુભૂતિ પ્રગટ હોતી હૈ. એટલે કોઈ હિન્દી ભાષી હશે એ લોકો તો માને ને બધા પ્રતિમા માને માં મુનિ માને માં તો કે પહેલા નિર્વિકલ્પ દશા આવે ત્યારે ચોથું ગુણ સ્થાન શરૂ થાય. ઈશમે આગે બઢતે લીનતા બઢતી હૈ એને ગુણ સ્થાન કહેવાય છે. ત્યારે સંપ્રદાયમાં વિદ્વાનો પણ એવું માને છે શું કે વ્રત લીધા એટલે પાંચમું આવી ગયું, અણુવ્રત લીધા એટલે પાંચમું આવી ગયું, મહાવ્રત લીધા એટલે છઠ્ઠું આવી ગયું, અને થોડીક શાંતિ દેખાય એટલે સાતમું. इसमें आगे बढ़ते लीनता बढ़ती है, चारित्र दशा भीतर में होती है, बाहर में फेरफार करो माते चारित्र दशा ने. आ एक एक जवाब आपे छे ये संप्रदाय नी मान्यता नी सामे जवाब आपे छे कि चारित्र दशा भीतर में होती है, बाहर में त्याग करो माते चारित्र दशा आवी, चारित्र अंगीकार करू एम नहीं. और बाहर में नग्न मुनि दशा होती है अने ए लीनता वधे त्यारे सहजे सहजे बाहर में नग्न मुनि दशा होय, मुनि ने कपड़ा वगैरह पहेरवानो के राखवानो विकल्प होय नहीं, परिग्रह नथी होतो है. पछी आ लोकोए एने परिग्रह ना बदले उपकरण में ठरावा, કેમ કે મુનિ તો પરિગ્રહવાન હોય નહીં, શ્રાવક ને પરિગ્રહ હોય મુનિ ને પરિગ્રહ હોય નહીં, તો કે આ શું? તો કે એ બધાને ઉપકરણમાં લઈ જાઓ. તમે મોર પીછે કમંડળ ઉપકરણમાં રાખ્યા ને અમે થોડાક વધારે રાખ્યા, પણ છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં વિકલ્પની મર્યાદા કેટલી હોય એ ખબર નથી. તો એ લોકોને તો સમ્યક દર્શન ને નિર્વિકલ્પ સાનુભૂતિ ની ખબર નથી, વિજ્ઞાન ની ખબર નથી. એટલે સાનુભૂતિ નું કારણ વિજ્ઞાન ની ખબર નથી, એટલે દેવગુરુ શાસ્ત્ર ની ખબર હોય એને. હોય તો વાંધો શું, એ તો પરદ્રવ છે. પરદ્રવ સંબંધી નો વિકલ્પ કોને છે? એ વિકલ્પ તો પરદ્રવ નથી ને, એ તો જીવ ને, જીવને થાય છે ને. તો ઠીક, એટલો વિકલ્પ વધારે થાય તેમાં શું વાંધો? તો કે એમ નહી, કપડા રાખવા ને પહેરવાના વિકલ્પ ની પાછળ એ કપડા ને ધોવાના વિકલ્પ આવશે કે નહીં આવે? એ કપડા ધોવા હોય તો સાબુ પાણી નો વિકલ્પ આવશે કે નહીં આવે? તો પછી હિંસા મહાવ્રત ક્યાં રહેશે? જો સાબુ પાણી થી કપડા ધોવો તો અહિંસા મહાવ્રત ક્યાં રહેશે? એની વ્યવસ્થા, પરમાનન્ટ વ્યવસ્થા વિચારવી પડશે. તો એ જંગલમાં રહી શકે નહીં. સાબુ પાણી તો મકાન હોય ત્યાં એની વ્યવસ્થા કાયમ થાય. એટલે છઠ્ઠા ગુણ સ્થાને વિકલ્પ ની મર્યાદા કેટલી હોય એની ખબર નથી એમ છે. ચારિત્ર દશા ભીતર મેં હોતી હૈ ઓર બહાર મેં નગ્ન મુનિ દશા હોતી હૈ તથા પૂર્ણ લીનતા હોને સે કેવળ જ્ઞાન હોતા હૈ અને એ લીનતા વધે પૂર્ણ થઈ જાય, લીનતા બહાર નીકળે જ નહીં, કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય. એ બારમા ગુણ સ્થાને લીનતા પૂરી થાય અને તરત જ તેરમું ગુણ સ્થાન પ્રગટ થઈ જાય, કેવળ જ્ઞાન. સ્વાનુભૂતિ હોતી હૈ તો ઈસ દુનિયા સે કોઈ અલગ દુનિયા મેં ચલા જાતા હૈ. હવે જો હળવેક થી કીધું તું કે પહેલે નિર્વિકલ્પ સ્વાનુભૂતિ દશા પ્રગટ થાય છે, તો પછી એમાં શું થાય કે એની દુનિયા બદલાય જાય. વિકલ્પ ની દુનિયા માંથી નીકળી ગયો, નિર્વિકલ્પ ની દુનિયામાં આવ્યો. શું સ્વાનુભૂતિ હોતી હૈ તો ઈસ દુનિયા સે કોઈ અલગ દુનિયા મેં ચલા જાતા હૈ. સમ્યક દ્રષ્ટિ કો નિર્વિકલ્પ સ્વાનુભૂતિ હોતી હૈ ઓર મુનિ તો વારંવાર આત્મા મેં લીનતા કરતે હૈ. સમ્યક દ્રષ્ટિ કો નિર્વિકલ્પ સ્વાનુભૂતિ હોતી હૈ ઓર મુનિ તો વારંવાર આત્મા મેં લીનતા કરતા હૈ. એ પણ સ્વાનુભૂતિ છે, એ લીનતા કરે છે, એ આત્મા નું સ્થાન સ્વાનુભૂતિ નું છે. એસા માર્ગ ગુરુદેવ ને બતાયા હૈ. ગુરુદેવ ને માર્ગ કેવો બતાવ્યો કે આવો અનુભૂતિ નો માર્ગ બતાવ્યો અને ગુણસ્થાન અનુસાર આ પ્રકારે લીનતા થાય, બહાર માં આમ થાય, એ બધું ગુરુદેવે બતાવ્યું. અંતર બાહ્ય પરિણામો ગુણસ્થાન અનુસાર કેવા હોય એની ચોખવટ દિગંબર સંપ્રદાયમાં વિદ્વાનોને પૂરી નથી. કોઈ કોઈ વિદ્વાન મળી જાય છે ક્યાંક, એ લોકો જે વાત કરે છે તો કે નહીં, વ્રત લીધા એટલે એને ચારિત્ર લીધું જ કહેવાય. વ્રત લઈને ચારિત્ર ને તમે કેમ ના પાડો? હા, દીક્ષા લીધી એને ત્યારે ચારિત્ર ને કેમ ના પાડો? ભાઈ અંતરમાં વિતરાગતા આવી શકે ને તો એ પ્રકરણ ની ખબર જ નથી કઈ. અંદરના પ્રકરણમાં કે અંદરમાં કેવા ફેરફારો થાય છે એથી સાવ જઈને બહારમાં જે બધું કરે એને લઈને એ લોકો ચારિત્રનો ગુણસ્થાનનું માપ કાઢે છે. પછી એવો માર્ગ નથી એટલે ચોખોટો કરી ગુરુદેવે અને અંતર બાય કેવો માર્ગ છે એ બતાવ્યો. અને મૂળ શાસ્ત્રોમાં દિગંબર શાસ્ત્રોમાં એ વાત છે સ્પષ્ટ. એ લોકોને કેમ ખબર નથી પડતી તો ભગવાન જાણે, દ્રષ્ટિ દ્રષ્ટિ નહીં એટલે ન ખબર પડે. બાકી શાસ્ત્રમાં એ બધી વાતો જે ગુરુદેવે કહી એ બધી વાતો છે. એ રીતે માર્ગનું સ્પષ્ટીકરણ ગુરુદેવે બતાવ્યું છે. પૂછે છે પેલા બેનશ્રી ને, બેનશ્રી ગુરુદેવ ને માથે નાખે છે. ગુરુદેવ આ બધું બતાવ્યું છે. પેલા ગુરુદેવ નું નામ લીધું, છેલ્લે પણ ગુરુદેવ નું નામ લીધું. ગુરુદેવ આ બધું બતાવ્યું છે ને, વાતે બરાબર છે. સ્પષ્ટીકરણ હતું નહીં દિગંબર સંપ્રદાયમાં, નથી તો સ્વતંબર માં તો ક્યાંથી હોય જ તે. આ તો બધા સ્વતંબર માં આવ્યા હતા, જન્મતા ગુરુદેવ ખોલીને સ્પષ્ટ કર્યું. જ્ઞાની ગમે તેવા વસનો મુમુક્ષુને કહે તો તેમાં શંકા કે અન્ય વિચાર ન આવવા જોઈએ, એ બરાબર છે. પ્રશ્ન ઉઠાવ્યો છે. હું વાત કરું છું કે જ્ઞાની ગમે તેવા વચન કહે એમાં શંકા ન થવી જોઈએ કે એમાં બીજો વિકલ્પ ન ઉઠવો જોઈએ. અને તે ત્યાં સુધી કે શાસ્ત્રમાં એવું કહ્યું છે કે નથી કહ્યું એવો વિકલ્પ પણ ઉઠવો જોઈએ. જો શાસ્ત્રમાં એ વાત ગોતવા જાય તો એને કૃપાળુ દેવે શાસ્ત્ર સંજ્ઞા કહી છે. જેમ લોક સંજ્ઞા ને ઓગ સંજ્ઞા છે એમ ત્રીજી એક શાસ્ત્ર સંજ્ઞા છે. એ શબ્દો પણ કૃપાળુ દેવ ના વચનોમાં મળે છે, બીજે મળતો નથી. એમની સ્પેશિયાલિટી છે કેટલીક વાતમાં. શું ધારસભાઈ પત્રમાં લખ્યું છે કે અમે જે કહીએ એ બાબતમાં તમને પૂરેપૂરી શ્રદ્ધા હોય, તમને શંકા પડે નહીં, તમને બીજો વિકલ્પ ઉઠે નહીં, તમને શાસ્ત્ર સંજ્ઞા થાય નહીં. શાસ્ત્ર સંજ્ઞા એટલે શું? તો કે જ્ઞાનીએ કહ્યું ઠીક છે, પણ આપણે શાસ્ત્રમાં છે મળે છે કે નહીં એ વાત જરાક જોઈ લઈએ, ગોતી લઈએ, અને તો પાકું થાય. એટલે કે તે સાંભળ્યું એ પાકું નથી, કાચું છે.
અભિનિવેશ
એટલે અભિપ્રાય, વિપરીત અભિપ્રાય એને અભિનિવેશ કહે છે. શાસ્ત્ર અભિનિવેશ એટલે વિપરીત અભિપ્રાય પૂર્વક શાસ્ત્ર વાંચે અને અર્થનો અનર્થ કરે, ઉલટો અર્થ કરે. અથવા શાસ્ત્ર વાંચે અને મતિ વિપર્યાસ હોય એટલે ઉલટો અભિપ્રાય ઘડે, ઉત્પન્ન કરે અથવા પાકો કરે, એને શાસ્ત્ર અભિનિવેશ કહે છે. અને એનું લક્ષણ શું? કે એ જીવને શાસ્ત્ર નો અહંભાવ, અભિમાન, શાસ્ત્ર જ્ઞાન નું અભિમાન હોય હોય ને હોય, એનું લક્ષણ છે. એટલે એને શાસ્ત્ર અભિનિવેશ કહે છે. એમ કે અમે ઘણા શાસ્ત્રો વાંચ્યા છે, કાંઈ એમ કે અમે બધા શાસ્ત્રો વાંચ્યા છે, અને કાંઈ એમ કે અમે આટલા વર્ષ સુધી શાસ્ત્ર વાંચ્યા. એને જે શાસ્ત્ર વાંચ્યા હોય એનો અહંભાવ ઘણો વર્તે, એ શાસ્ત્રીય અભિનિવેશ નું લક્ષણ છે. અને એનો અભિપ્રાય ઉલટો હોય હોય ને હોય છે. એટલે જે વિદ્વાનો એવું કહેતા સંભળાય કે અમે ઘણા શાસ્ત્રો વાંચ્યા, આટલા વર્ષ શાસ્ત્રો વાંચ્યા, બધા શાસ્ત્રો વાંચ્યા, એને શાસ્ત્રીય એ વિદ્વાન શાસ્ત્રીય અભિનિવેશમાં વર્તે છે એમ સમજી લેવું. પછી વિદ્વાન હોય કે ગમે તે જીવ હોય, એને શાસ્ત્રીય અભિનિવેશ વર્તે છે. અહીંયા તો પ્રશ્ન જ્ઞાનીના વચનોમાં શ્રદ્ધા સંબંધીનો છે. સમાધાન, જેને આત્માર્થતા હોય કે મારે મુક્તિ જોઈએ છે, તે બીજી કોઈ કલ્પનામાં પડતો નથી. કેવો સરસ જવાબ આવ્યો છે. આત્માર્થતા હોય એટલે આત્માનું પ્રયોજન જેને હોય, આત્મકલ્યાણનું પ્રયોજન હોય કે મારે મુક્તિ જોઈએ છે, તે બીજી કલ્પનામાં કે બીજી ભાંજગઢમાં પડતો કોને ખબર, બધું બરાબર એને અંદર અંદર ઊંડે ઊંડે શંકા હોય શું કે એનો તર્ક વિતર્ક કે વિકલ્પ ઉઠતો હોય એ કઈ એ ખરેખર આત્માર્થી નથી. બહુ સરસ કાઢ્યું છે. નાનીના વચનો મળ્યા પછી પૂર્ણ શ્રદ્ધા ન થાય, સર્વજ્ઞ જેવી શ્રદ્ધા થઈ. કેવી? ચીનવાની છે. અને સર્વજ્ઞ ભગવાન કે આ કે એમાં કઈ ફેર નથી. એના બદલે બીજો વિચાર તર્ક વિકલ્પ ઉઠે કે શંકા પડે, આત્માર્થી નથી. સવાલ જ નથી. એ કલ્પનામાં પડતો નથી. મારે તો મારા આત્માનું કામ છે, કામ એક આત્માર્થ નું, બીજો નહીં મને રોગ. શંકા કરે છે એને મન અર્પણ નથી કર્યું. મન પાણી રાખ્યું છે મારા કાબુમાં, મારા મનમાં આમ વિચાર આવે છે તો કે રાખ, તારી પાસે તારું મન તારી પાસે રાખવા. મારે તો મારા આત્માનું કામ છે. સાચો માર્ગ જે જ્ઞાની એ બતાવ્યો તે ગમે તે કહે. સ્પષ્ટ કરી શકે ને? સાચો માર્ગ જે જ્ઞાની એ બતાવ્યો તે ગમે તે કહે. મારે પ્રમાણ છે, પ્રમાણ એટલે વિશેષ કરીને માન્ય રાખવું, એને નામ, એનું નામ પ્રમાણ છે. જ્ઞાની જે કહે છે મારે સર્વ માન્ય છે, ખાસ કરીને માન્ય છે, એમાં કઈ મને વિકલ્પ ઉઠવાનો હવે સવાલ નથી. નાનીના વચન સત્યતા માટે નિર્વિકલ્પ થઈ જાય. કેવો થઈ જાય? નિર્વિકલ્પ થઈ જાય. એટલે અંદર શલ્ય આવવાની જગ્યા જ નહીં પછી. નહીતર ક્યાંક બીજો વિચાર ઉઠે એટલે એ શલ્ય ગર્યું. શું કીધું? અહીંથી જો તને માર્ગ સાચો બતાવ્યો કે નહીં, ત્યાંથી તોડજે. બીજી વાતમાં પડતો નહીં. તને જો માર્ગ સાચો બતાવ્યો હોય એ વજે કે તે મારે પ્રમાણ છે, અહીંથી નહીં કરજે તું. પોતાના આત્માનું કલ્યાણ કરવા બધી રીતે જ્ઞાનીને અર્પણતા કરવી. પોતાના આત્માનું કલ્યાણ કરવા બધી રીતે અર્પણતા કરવી, સર્વાર્પણ બુદ્ધિ એને કે છે. શું કે છે? સર્વાર્પણ બુદ્ધિ. મારે હવે ક્યાંય અધિકાર રાખવાનો સવાલ રહેતો નથી, અંત રાખવાનો સવાલ રહેતો નથી. પોતાના આત્માનું કલ્યાણ કરવા બધી રીતે જ્ઞાનીને અર્પણતા કરવી અને વર્તન કરવું. પછી મારા ભાવમાં તો એમ જ છે, આપણે પછી આગળ તકલીફ ઉભી ન થાય. બધું દઈ દીધું હોય પછી પાછળ આપણે શું કરશું? એટલે ક્યાંક મને અગવડ પડશે તો એ મને લાગે છે. હું તો કઈ જાણું નહીં વચન. અહિયાં તો ભાવમાં અર્પણતા અને દ્રવ્ય પણ અર્પણતા, આવી મુમુક્ષુની પરિણતિ હોય છે. પરિણામ નો કીધા, આવી મુમુક્ષુની પરિણતિ હોય છે. અતિ રસો છે ને તે દીર્ઘ જોયો પરિણતિ હોય. લીધું છે 174 માં કે આ પ્રકારની પરિણતિ એવા વગર કોઈને સમ્યક દર્શન થાય ખરું. એવો જવાબ નથી, આવી પરિણતિ ન હોય તો સમય દર્શન ન થાય. એટલે સોફ્ટ કઠોર જવાબ નથી આપ્યો છે તો. જેને માર્ગે જવું છે તેને અર્પણતાની પરિણતિ હોય છે, અને ન હોય તો શું છે તેને સ્વચ્છંદ પરિણતિ હોતી નથી. એટલે ન હોય તો સ્વચ્છંદ પરિણતિ થઈ ગઈ. કેવો જવાબ કેવી રીતે આપ્યો છે? એમ કે આવી પરિણતિ વગર સમ્યક દર્શન તો નથી પણ સ્વચ્છંદ છે એમ નથી કીધું. માર્ગે જવું હોય ને અને આવી અર્પણતાની પરિણતિ હોય અને એને સ્વચ્છંદ પરિણતિ ન હોય. ઠીક. એ તો બહુ કડક બોલતા. પરિણામોનું કોઓર્ડિનેશન તો જે હોય તે હોય જ. એમ કે ભાઈ બહુ દ્રષ્ટિ પ્રધાન દશા છે એટલે ભક્તિ ઓછી હોય. આપણે તો એ વાત લઈએ છીએ કે જેનું અધ્યાત્મ બળ વધારે એનું ભક્તિ નું બળ હંમેશા હંમેશા વધારે જ. અને એની યથાર્થતાની નિશાની છે, એ યથાર્થતાની નિશાની છે.
એક બીજી વાત છે, જે મુમુક્ષુ પ્રશ્ન કરનાર છે, મુમુક્ષુ જે પ્રશ્ન કરતો હોય સત્પુરુષને, સત્પુરુષ પણ એનો જવાબ એની પાત્રતા જોઈને પણ આપે.
ફરીથી
મુમુક્ષુ જે સત્પુરુષને પ્રશ્ન કરે તો સત્પુરુષ પણ એની પાત્રતા જોઈને જવાબ આપે.
હા, પાત્ર જોઈને જવાબ આપે, બધાને એક સરખો ન આપે. જો એમાં પેરેગ્રાફમાં છેલ્લી વાત, પોતાની ઈચ્છાએ વર્તવું એવું ન હોય, બહારના કાર્યોમાં પરિણતિ પકડાય અથવા ન પકડાય, બહારથી નક્કી ન હોય, પોતાને સ્વચ્છંદ પરિણામ પરિણતિ અંદરમાં ન હોય, તેમજ પોતાની ઈચ્છાએ વર્તવું એવું પણ ન હોય. પરિણતિ પકડાય કે ન પકડાય એ બીજી વાત છે. પોતાની સ્વચ્છંદ બીજાને પોતાની પરિણતિ કદાચ ન પકડાય, પણ પોતાને સ્વચ્છંદ પરિણતિ ન હોય એમ કેવું છે. બીજા કદાચ ભૂટ કરી જાય એમ, પણ સ્વચ્છંદ પરિણતિ એને અંદરમાં ન હોય એ વાત નક્કી છે. કેમ કે એને પોતાની ઈચ્છાએ વર્તવું એવું ન હોય. જે મુનિરાજ હોય છે તેને પણ પોતાથી મોટા ગુરુ કે આચાર્ય હોય તે શું કહે છે તેમાં અર્પણતા હોય છે. મુનિ દશામાં આટલી વાત છે. પોતાના ગુરુ હોય, મોટા મુનિ હોય, વિશેષ ગુણવાન હોય, તો એ જે કે અને એમાં અર્પણ થઈ જાય, કે એમ જ હાલે, બીજી રીતે હાલે નહીં. આ સ્વતંબર મત શેમાંથી નીકળ્યું તમને નહીં ખબર, આપણામાં લીધું છે દંશણ મોલો ધમ્મમાં, કે બાર દુકાળ પીડ્યા ત્યારે કેટલાક આચાર્યો એમ કીધું કે અહીંની પરિસ્થિતિ હવે બરાબર નથી રહી, માટે મુનિઓએ દક્ષિણમાં ચાલ્યા જવું. અમે પણ દક્ષિણમાં જઈએ છીએ અને બધા મુનિઓએ દક્ષિણમાં ચાલ્યા જવું. એમાં કેટલાક મુનિ દક્ષિણમાં ન ગયા, રોકાઈ ગયા, આજ્ઞામાં ન રહ્યા. એ આજ્ઞામાં ન રહ્યા એટલે મુનિ દશામાંથી ચ્યુત થયા, સમ્યક દર્શનમાંથી ચ્યુત થયા, શિથિલાચારમાં આવ્યા, કેમકે દુકાળ પીડ્યા હતા એટલે એમાંથી વલકલ વસ્ત્રને થોડું ગામમાં આવવા જવાનું વધાર્યું. એમાંથી આખું પંથ ચાલુ થઈ ગયો. એ આજ્ઞા બહાર ગયા એટલે સ્વચ્છંદમાં ગયા. સ્વચ્છંદનો દોષ તો મુમુક્ષુને ન આવવો જોઈએ, મુનિને તો હોય જ ક્યાંથી. એટલે મુનિરાજ હોય છે તેને પણ પોતાથી મોટા ગુરુ કે આચાર્ય હોય તે શું કહે છે તેમાં અર્પણતા હોય છે. શ્રી કુનકુન આચાર્ય જેવા પણ કહે છે કે મને જે સ્વાનુભૂતિ થઈ છે તે સર્વજ્ઞ દેવની પરંપરાથી જે મળ્યું છે તેનાથી થઈ છે. એ સર્વજ્ઞનો ઉપકાર માને છે. સર્વજ્ઞને બીજી રીતે મુનિન્દ્ર પણ કહેવાય છે. મુનિઓમાં શ્રેષ્ઠ તે મુનિન્દ્ર, પોતે મુનિ દશામાં શ્રેષ્ઠ દશાએ પહોંચી ગયા કેવળ જ્ઞાન સુધીની, માટે એમને મુનિન્દ્ર પણ કહેવામાં આવે છે. જિનેન્દ્ર કહે છે, મુનિન્દ્ર કહે છે. સ્વાનુભૂતિ મને થઈ છે તે સર્વજ્ઞ દેવની પરંપરાથી જે મળ્યું છે તેનાથી થઈ છે. પ્રત્યક્ષ નથી ને કેવળ જ્ઞાની એટલે. મુનિરાજના હૃદયમાં પણ દેવ ગુરુ અને શાસ્ત્ર હોય છે. હા, એમનું બહુમાન મુનિરાજને પણ હોય છે. એવી પરિણતિ તેમની હોય છે સ્વચ્છંદ પ્રવૃત્તિઓથી. બહુ સારો જવાબ આપ્યો છે. અત્યારે સ્વચ્છંદે ચડવામાં વાર લાગતી નથી. અહીં સુધી રાખ.